શ્રી પંચાસ્તી કાય સંગ્રહ ગાથા 165 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 16.
શુદ્ધ સંપ્રયોગ એનો અર્થ કર્યો, એટલે કે જેનો શુદ્ધ બુદ્ધિ એક સ્વભાવ છે, એવા જે અરંતાદી પવિત્ર આત્માઓ છે તેમના પ્રત્યે ભક્તિ બહુમાન, એને શુદ્ધ સંપ્રયોગ કહેવામાં આવે છે. તેનાથી પણ કોઈ જીવ મોક્ષ માને, તેની ભક્તિથી કોઈ જીવ આત્માનું કલ્યાણ માને, તો તે પણ રાગથી ધર્મ થાય છે એવું માનમાં આવશે. એવું ન માને છતાં બહુમાન એમના પ્રત્યે લક્ષ જાય ને બહુમાન થાય, તો તે પણ અલ્પ રાગ છે કે જેને પર સમય રત કરવામાં આવ્યો છે. પર સમય રત એટલે પરદ્રવ્યમાં એકાગ્ર, રત્નામાં આસક્ત, એ અવગુણ છે એમ કહ્યું છે. શુદ્ધ બુદ્ધિ જેનો સ્વભાવ છે, અથવા શુદ્ધ બુદ્ધિ સ્વભાવના જે આરાધક છે તેમના પ્રત્યેનો રાગ, બહુમાન સહિતનો રાગ, તેમના ગુણોનો અનુરાગ, એ અનુરાગ પણ દોષ છે એમ કહ્યું છે. પર સમય રથ એને પર સમય રથ કહ્યા છે. પરસમય રદો હોડી તદા કાલે પરસમય રતો ભાવતી, તે કાળે તે જીવ પરસમયમાં રત છે. પણ પૂર્વોક્તો જ્ઞાની જીવ હતી, પૂર્વે કહેલો જે જ્ઞાની જીવ, તે જ્ઞાની જીવ પણ પરસમયમાં રત છે. તદ્યથા તે આ પ્રકારે કશ્ચિત પુરુષો નિર્વિકાસ ધાતુ ભાવના લક્ષણે પરમ ઉપેક્ષા સંયમે ધાતું નિહતે તત્ર અસત્ય સન કામ ક્રોધાદિ અશુદ્ધ પરિણામ યંત્રનાર્થમ સંસાર સ્થિતિ છેદનાર્થમ વા યદા પંચપરમેષ્ઠિષુ ગુણસ્થવનાદિ ભક્તિ કરોતિ તદા સૂક્ષ્મ પરસમય પરિણત સન પરાગશૂન્ય દ્રષ્ટિ ભવતી ઇતિ. જ્ઞાની લીધો છે ને, જ્ઞાનીને પણ એના પ્રત્યેનો રાગ છે, એ અવગુણ છે, નુકસાન છે એમ વાત લેવી છે. શું કહે છે કે કોઈ પુરુષ નિર્વિકાર શુદ્ધાત્મ ભાવના લક્ષણ એવું જે પરમ ઉપેક્ષા સંયમ, તો પરમ ઉપેક્ષા સંયમ છે કે જે સર્વ પરદ્રવ્યથી ઉપેક્ષા રાખે છે, કે જેનું નિર્વિકાર, જેનું લક્ષણ નિર્વિકાર શુદ્ધાત્માની ભાવના એવું જેનું લક્ષણ છે, એટલે કે નિર્વિકાર શુદ્ધાત્માની અતિ ઉર ભાવનાથી જેમાં એકાગ્ર થવાય છે, શુદ્ધોપયોગ રૂપ થવાય છે, શુદ્ધોપયોગ રૂપ પરિણમન થાય છે, ત્યારે બધા જ સમસ્ત પરદ્રવ્ય પ્રત્યે ઉપેક્ષારૂપ સંયમ ઉત્પન્ન થાય છે. એવી સ્થિતિમાં સ્થિર થવા ઈચ્છે છે, સ્થાતું નિયતે સ્થિર થવા ચાહે છે. તત્ર અશક્ત છું, તેમાં અશક્ત થયો થકો, એવી સ્થિતિમાં શુદ્ધોપયોગમાં પરિણમવાને અશક્ત થયો થકો. કામ ક્રોધાદિ અશુદ્ધ પરિણામ વંચનાર્થમ, કામ ક્રોધ વગેરે અશુભ પરિણામને છોડવા અર્થે, અથવા સંસાર સ્થિતિ છેદવા અર્થે, બે અલકાર્થમાં લીધો, અશુભ પરિણામમાં અશુભ પરિણામને ન છોડવા, એ તો ચોખ્ખી સંસાર સ્થિતિને વધારવા બરાબર છે એમ છે. કામ ક્રોધાદી અશુભ પરિણામને છોડવા અર્થે, અથવા સંસાર સ્થિતિને છેદવા અર્થે, એટલે કે એનો પ્રયત્ન તો શુદ્ધિનો જ છે. ચોખ્ખી સંસાર સ્થિતિ છેદાય છે એમ નથી કહેવું, પ્રયત્ન તો એનો શુદ્ધિનો જ છે, પણ મૂળ પ્રયત્ન છે ત્યાં શુભોપયોગની ઉત્પત્તિ થાય છે. જ્યારે પંચપરમેષ્ટિ યદા એટલે જ્યારે પંચપરમેષ્ટિના ગુણોનું સ્તવન ભક્તિ કરે છે, પંચપરમેષ્ટિ ગુણો પ્રત્યે, પંચપરમેષ્ટિના ગુણો પ્રત્યે તેના પ્રત્યે ભક્તિ બહુમાન કરવું, એને સંસ્કૃતમાં સાતમી વિભક્તિ લગાડે છે. ફલાણા ને એના પ્રત્યે બીજી વિભક્તિમાં ગુજરાતીમાં એવું વ્યાખ્યાન છે, આધાર પકડે છે પરમેષ્ટિ શું. પંચપરમેષ્ટિમાં ગુણ સ્તવન આદિ ભક્તિ કરે છે, જ્યારે પંચપરમેષ્ટિ વગેરેના ગુણ સ્તવનની ભક્તિ કરે છે ત્યારે તે સૂક્ષ્મ પરસણે પરિણત, સૂક્ષ્મપણે એ પરસણમાં પરિણત થયો થકો, કેમ કે એનો પ્રયત્ન તો છે શુદ્ધિનો, શુદ્ધાત્મા પ્રત્યેનો પ્રયત્ન છે, પણ એ પ્રયત્નમાં પૂરો શક્તિવાન નથી, અશક્ત છે. પરમ ઉપેક્ષા સંયમમાં સ્થિર થવાની એ અશક્ત છે, ત્યારે એને શુભ ઉપયોગ પ્રગટી જાય છે, શુભ પરિણમન થઈ જાય છે. એ સૂક્ષ્મ પરસમય પરિણત પરિણત થયો થતો ફરાગ સમય દ્રષ્ટિ ભવતી, એ ફરાગ સમય દ્રષ્ટિ થાય છે, અથવા તો તે જ્ઞાની સમય દ્રષ્ટિ જીવ સરાગપણે પરિણમે છે. કાલે કોઈ પૂછ્યું હતું પાછો છે, ત્યાં અજ્ઞાનીની વાત લેવી છે કે જ્ઞાનીની વાત લેવી છે? પરસમય રદ કયો છે, અજ્ઞાનીને કહે છે જ્ઞાનને કહે છે? અહીંયા જ્ઞાનીની વાત છે કે જે જ્ઞાની પણ જેને મોક્ષ માર્ગ અથવા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર વર્તે છે, એ બી પણ પંચપરમેષ્ટિના સ્વરૂપની જેને ઓળખાણ છે અને એમના ગુણો પ્રત્યે બહુમાનથી રાગનો અલ્પ રાગ ઉત્પન્ન થાય છે, તો એ પણ પર સમયરૂપ ભગવાને એને કહ્યા, એનો એ અવગુણ કયો, એનો એ દોષ કયો, તો પછી જેને અજ્ઞાન છે, મિથ્યા છે, એ પંચપરમેષ્ટિની ભક્તિ પૂજા કરે એને એ ગુણ છે એ વાત ક્યાં નહીં? કે એ વાત તો કોઈ જગ્યાએ સ્થાન પામે હું નથી. એટલે અજ્ઞાનીના ક્રિયાકાંડ પૂજા ભક્તિ એના ઉપર તો મોટી ચોકડી મૂકી દીધું, કે એમાં તો કાંઈ માલ છે, તું કર્યા કર ગમે એમાં કાંઈ માલ નથી. ખરો પ્રયત્ન તારો બુદ્ધિનો ક્ષુક્ષમ એટલે જ્ઞાનનો ક્ષુક્ષમ અને તારા વીરનો ક્ષુક્ષમ એક અંતર્મુખ થવા પ્રત્યે જો ન લાગે, તો એ બધા ક્ષુક્ષમ રૂપ શક્તિનો વ્યય છે, એ સિવાય બીજું કાંઈ એમાં છે? એ બહુ સરસ વિચાર છે. સૈની પંચેન્દ્રજીએ જેટલો વર્તમાન પરિણમનમાં એનો શક્તિનો ઉઘાડ છે, જ્ઞાનનો અને ગીરીનો અને ચારિત્રનો લઈએ, મંદિર ચારિત્રમાં ઉપવાસ આ તે બીજી ત્રીજી કરે છે ને, વ્રત ધારણ કરે, પ્રતિજ્ઞા લઈએ, કે છે કે એ કોઈ પણ જગ્યાએ તારી શક્તિ લગાવવાને બદલે એક અંતર્મુખ થવામાં જે તારી શક્તિ લગાવ, તો સહજપણે તું સહેલાઈથી સુગમપણે આત્મપ્રાપ્તિ કરી લઈશ. ત્યાં શક્તિ લગાવવાને બદલે બીજે શક્તિ લગાવી તો તારી શક્તિ વહેંચાઈ જશે, એ તો મૂડી છોડી છે ને એમાં વહેંચાઈ જશે, એ કિંમતી ચીજ ખરીદવાની તારી પાસે શક્તિ રહેશે. પરિસ્થિતિ બહુભાગ્યોની એવી થાય છે કે અંતર્મુખની દિશા સૂચતી નથી, અંતર્મુખ બાજુ શક્તિ અંતર્મુખ થવામાં શક્તિ લગાવાતી નથી, ત્યારે એ ક્યાંય ને ક્યાંય શુભોપયોગમાં પોતાની શક્તિનો વ્યય કરે છે. પછી કોઈ વ્રત અંગીકાર કરે છે, કોઈ બીજી રીતે કોઈને કોઈ શુભ ક્રિયામાં એ શક્તિનો અપવ્યય થાય છે, દુર્વ્યય થાય છે અને અંતરસમય જીવ થતો નથી. એને સૂક્ષ્મ અવલોકન કરીને જ્ઞાનીઓનો એ બોધ છે, ઉપદેશ છે કે ભાઈ તારી શક્તિનો તું સદુપયોગ કર છે, સંની પંચેન્દ્રી છું, તારા પરિણમનમાં પર્યાયમાં વ્યક્ત શક્તિ પ્રગટ શક્તિ એવી છે કે જો ખરેખર એનો સદુપયોગ કરવામાં આવે તો સહજ માત્ર માત્ર ને સમ્યક દર્શન આદિ આત્માનુભવ કદર ખાસ એ વાત અહીંયા ઉપસાવી છે આચાર્ય. તો એમાં એમ બની છે કે ભક્તિ કરે છે તો અલ્પરાગ છે અને અલ્પરાગ છે તો સરાગ સમ્યક દ્રષ્ટિ છે, પણ એવી ભક્તિથી મોક્ષ માને એનો તો અભિપ્રાય બદલાઈ ગયો. તો જ્ઞાની હોય તો અજ્ઞાની થઈ જાય એમ કેમ છે? એટલે એમ કહ્યું કે એકાંતે ભક્તિ યોગથી મોક્ષ માનનારા તો પ્રગટ અજ્ઞાની ને મિથ્યા દ્રષ્ટિ છે, એમાં તો બીજો પ્રશ્ન નથી એમ કહ્યું. પણ જ્ઞાની ને પણ અલ્પરાગ આવે ને પંચ પરમેશ્વર શુદ્ધ બુદ્ધિ સ્વભાવ જેનો છે એવા અરંજ પરમેશ્વર અથવા શુદ્ધ બુદ્ધિ સ્વભાવના આરાધક એવા જે સાધકો છે આચાર્ય છે એના ગુણાનુવાદમાં જાણવું એ પણ પર સમય રતપણું છે. એ પરદ્રવ્યને અનુસરનારું પણ અવતારું પરિણમન એને અમે સિદ્ધાંતમાં સંમત કરતા નથી. દોષ છે, અવગુણ છે, બહુ સ્પષ્ટ વાત કરી છે. ગોળ ગોળ વાત નથી રાખી પણ બહુ સ્પષ્ટ કરી છે. યુદી ખૂનો વળી એમ અહીંથી વાત લીધી છે. યદી પુનઃ શુદ્ધાત્મ ભાવના સમર્થોપી ત્યાં ચકવા શુભોપયોગાદી મોક્ષો ભવતી. આ તમારો પ્રશ્ન છે, મુદ્દો છે. એકાંતે ન મન્યતે તદા સ્થૂલ પર સમય પરિણામી ન અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિર્ભવતી તતસ્થિતમ અજ્ઞાની ન જીવો નશતી. વળી જો શુદ્ધાત્મ ભાવનામાં સમર્થ હોવા છતાં ચંદ્રી છે ને શુદ્ધાત્માની ભાવના કરવામાં એ સમર્થ છે, એનું પરિણમન એનામાં પ્રગટ શક્તિ છે, પર્યાયમાં એની વ્યક્ત શક્તિ છે. ફક્ત એ શક્તિનો ઉપયોગ ક્યાં કરવો એટલો જ સવાલ છે. મૂડી છે ક્યાં વાપરવી એટલો જ સવાલ છે. મૂડી નથી એમ નથી, એની પાસે ક્યાં વાપરવી એનો વિવેક છે, બસ આટલો સવાલ છે. શુદ્ધ આત્મભાવનામાં સમર્થ હોવા છતાં પણ તેને છોડીને એ કાળને તો એ છોડી દે છે, એની પાછળ તો લાગતો નથી. ત્યાંથી તેમ કે સુધી કરવા ધારતો નથી, નહીતર કરી શકે હું છે એ કરવા ધારતો નથી. ત્યાં શું થાય? ધારતો નથી એટલે નિર્ણય કરતો નથી. મારે આ જ કરવું છે અને આ સિવાય બીજું કાંઈ કરવું નથી એવું નિર્ણય કરતો નથી. એટલે એને છોડીને શુભ ઉપયોગ આવે એવું મોક્ષો ભાવતી. શુભ ઉપયોગથી જ મોક્ષ થશે. એટલે પંચ પરમેશ્વરી આદિની ભક્તિ વગેરેના પરિણામથી બહુ સરસ, એટલું સરસ સ્પષ્ટીકરણ છે એના દેશનાચાર્યનું કે શુદ્ધ સંપ્રયોગનો અર્થ જ એમણે એમ કર્યો કે જેને શુદ્ધ બુદ્ધ એક સ્વભાવ પ્રગટ છે એવા અરંગ અથવા શુદ્ધ બુદ્ધ એક સ્વભાવના આરાધક છે એવા આરાધક જીવો સાધુઓ ઉપાધ્યાયો આચાર્યો એ વગેરે એમના પ્રત્યેનો જે ગુણાનુવાદ બીજાને તો કઈ પ્રશ્ન જ નથી. એવા શુભોપયોગથી જ મોક્ષ છે. શુભોપયોગ આ દેવ મોક્ષો ભવતી એકાંતે ન માન્યતે એવી જેની એકાંતે માન્યતા છે તદા સ્થૂળ પર સમય પરિણામ એનો અજ્ઞાની એ સ્થૂળ પર સમયમાં એકાગ્ર થયો શકો એવા પરિણામ વાળો તે અજ્ઞાની છે. મિથ્યાદ્રષ્ટિ ભગતી તે મિથ્યાદ્રષ્ટિ થાય છે. તટસ્થિતમ તેથી એમ સ્થિત થાય છે કે અજ્ઞાનીન જીવો નશ્યતિ એવા અજ્ઞાનથી જીવનો નાશ થાય છે. જીવનો નાશ થાય છે એટલે જીવતોના બી અનંત છે, જીવનો નાશ તો થતો નથી. પણ એની મિથ્યાની અજ્ઞાન ભરેલી માન્યતામાં એ પોતાની સત્તાનો નાશ માને જેમ કોઈ શરીરના વિયોગને મરણ માને છે, લોકો તો માને છે કે આ શરીર શું છે, મરી ગયો છે કોઈ જીવ, પણ શરીરના વિયોગને મરણ માને છે કેમ કે ત્યાં એ પોતાના નાશને તુલ્ય દુઃખને ભોગવે છે. પોતાનો નાશ થાય અને એ જે દુઃખ થાય, નાશ થતા જે દુઃખ થાય, મરણ થતા જે દુઃખ થાય, મરણ તુલ્ય દુઃખને પોતાના નાશની કલ્પના વશ ભોગવે છે, પોતાના મરણની કલ્પના વશ ભોગવે છે ને. એમ અજ્ઞાની જીવ પણ અજ્ઞાનમાં પોતાની સત્તાનો નાશ માને છે, ત્યારે એને એવું જ દુઃખ થાય છે. એને ભલે ખબર પડતી ન હોય તો પણ દુઃખ તો થાય ને થાય છે. ખબર પડે તો દુઃખ છે ને, ન ખબર પડે તો દુઃખ નથી એમ કહી શકાય. બેભાન માણસની છરી મારે તો એમ કહી શકાય કે એને દુઃખ નથી થતું, ભલે બે છરી વધારે મારે. એને ખબર પડતી નથી, દુઃખ તો અસાતા વેદનીનું થાય, પણ એને ત્યાં ઉપયોગ એટલો મુંડાઈ ગયો છે કે એને ખબર પડતી નથી એમ છે. તથા ઉત્તમ તેથી કહ્યું છે, વળી કહ્યું છે કે કેચિદ અજ્ઞાન કો નષ્ટા, કેચિદ નષ્ટા પ્રમાદિત, કેચિદ કેચિદ જ્ઞાનાવલપેન અવલેપેન કેચિદ નષ્ટક નાશિતા. કેટલાક અજ્ઞાનથી નાશ થાય છે, કેટલાક પ્રમાદથી નાશ થાય છે, કેચિદ અજ્ઞાન, કેચિદ કેટલાક, કોઈ એક, કોઈ હા, કોઈ જીવો અજ્ઞાનથી નાશ થાય છે, કોઈ જીવો પ્રમાદથી નાશ થાય છે, કેચિદ જ્ઞાનાવલોકન નાશ થાય છે.